તો આ જે શાસ્ત્ર વાંચન થયું એમાં માફી સંબંધીની વાત કરવામાં આવેલી છે. હવે જો કોઈ બાઇબલ ડિક્શનરી હોય, એવું છે નહીં હો વાસ્તવમાં, પણ જો બાઇબલ ડિક્શનરી હોય તો કદાચ ક્રાઇસ્ટ, ક્રોસ, સાલ્વેશન, ઇટર્નલ લાઈફ, ફરગીવનેસ, રિડીમર, લવ, આવા બધા શબ્દો હાઇલાઇટેડ કરેલા હોત, અથવા બહુ ગાઢા અક્ષર લખેલા, કારણ કે બાઇબલના બધા પાયાના શબ્દો છે. બાઇબલ જ્યાં કે આ બધી બાબતો ઉપર રચેલું છે એવી ડિક્શનરી તો છે નહીં, પણ આ બાબત આપણને એમ કહે છે કે આ એક બહુ પાયાનો શબ્દ છે બાઇબલનો, અથવા ખ્રિસ્તી ધર્મનો એક બહુ અગત્યનો શબ્દ છે, અને તે માફી અથવા તો ફરગીવનેસ. હવે એક બનાવ બની ગયો, એ બનાવને હું તમારી આગળ રજૂ કરું છું. એમ થયું કે એક ગામમાં એક નાનો દીકરો હતો, ટીનેજર્સ, અને એનો એક જુવાન માણસે નાની તકરારમાં, ગુસ્સાના આવેશમાં જઈને ખૂન કરી નાખ્યું. પેલો માણસ પકડાઈ ગયો, જુવાન ખૂની પકડાઈ ગયો અને એને જેલમાં પૂરવામાં આવ્યો. અને આજે કોર્ટરૂમ માણસોથી ચિક્કાર ભરાયેલો હતો, કારણ કે આજે જજ સાહેબ આ કેસનો ચુકાદો આપવાના હતા. અને જજ સાહેબ આવે છે, અને પછી જે છોકરાનું મૃત્યુ થયેલું એ છોકરાના પિતાજીને આગળ બોલાવે છે. હવે આ માણસના કુટુંબમાં બે જ હતા, બાપ અને દીકરો, અને મોટી ઉંમરે પ્રભુએ પુત્રનું દાન તેમના કુટુંબમાં આપેલું, માટે આ બાપ તો વૃદ્ધાવસ્થાના આરે પહોંચેલા. અને જજ સાહેબ એ માણસને, એ પિતાને, એ વૃદ્ધ માણસને પ્રશ્ન પૂછે છે કે જો આ કેસમાં, આ કિસ્સામાં તમારે જજમેન્ટ આપવાનું હોય તો તમે શું કરશો? પેલા વૃદ્ધ પિતાજી જજ સાહેબની સામે ઊભા છે. પેલો ખૂની જુવાન તે પાંજરામાં હાથ કડીઓ પહેરીને એને ઊભા રાખવામાં આવ્યો છે, અને આ વૃદ્ધ પિતાની આંખમાંથી ટપટપ આંસુ પડે છે. અને એ એમ કહે છે કે જજ સાહેબ, મેં મારો વાલસોય દીકરો, એકનો એક દીકરો ગુમાવ્યો છે, તે મરી ગયો છે, ભૌતિક રીતે એ ક્યારેય મને પાછો મળે એમ નથી, પણ હું આપને વિનંતી કરું છું કે આ જુવાન ખૂનીને તેની સજામાંથી તમે મુક્ત કરો, અને તમે એ ખૂની માણસને મારા ઘેર મોકલી આપો કે જેથી તે મારો દીકરો થઈને રહે, કારણ કે મારો નાનો દીકરો મેં ગુમાવ્યો છે, હું નિર્બળ અને લાચાર બની ગયો છું, ઘડપણની લાકડી મારી તૂટી ગઈ છે. વાલા ભાઈ બહેનો, ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ ફરગીવ. આપણા અપરાધીને માફી મારાથી અશક્ય છે. અરે એણે તો મારું કેટલું બધું પૂરું કરી નાખ્યું છે, હું ક્યારેય એને ભૂલીશ નહીં, હું ક્યારેય એની તરફ જોઈશ નહીં, હું ગુસ્સો જ એના તરફ વર્તાવીશ, હું ક્યારેય એને માફ કરવા તૈયાર નથી. મનુષ્ય સ્વભાવ પ્રમાણે આપણે કોઈને પણ સહેલાઈથી માફ કરી શકતા નથી. ઇરમિયા પ્રબોધક 17મો અધ્યાય અને 9મી કલમ એમ કહે છે કે હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે. અને આપણું મન, આપણું હૃદય બહુ જ કપટી છે, બહુ ભૂંડાઈથી ભરેલું છે, એ માફી આપવા તૈયાર થતું નથી. એની પાછળ બે કારણો છે. એક કારણ એ છે, આઈ ફોકસ, હું પણ અહમ, હું એને માફી આપું, અરે એને કરે જશે તો આવશે મારી પાસે. અહમ, આઈ ફોકસ, સેલ્ફ પ્રાઉડ. અને બીજું છે જીલસી, ઈર્ષ્યા. માણસનામાં એટલી બધી ઈર્ષ્યા છે, એટલે જ કહ્યું છે આ યર્મિયા પ્રબોધકે, માણસનું મત બહુ કપટી છે, બહુ ભૂંડું છે. હવે જ્યારે આપણે આપણા અપરાધીને માફ કરતા નથી ત્યારે બે બાબતો બને છે. એક બાબત એ બને છે કે આપણા એ અપરાધ કરનાર માણસની સાથેના સંબંધ તો બગડે જ છે, કારણ કે આપણે એના તરફ નફરતથી જોઈએ છે, એની સાથે કોઈ જાતનો વ્યવહાર કરવા તૈયાર નથી, એટલે આપણા એની સાથેના તો સંબંધ બગડે છે, પણ સાથે સાથે આપણા દેવ સાથેના પ્રભુ સાથેના સંબંધોમાં પણ વિક્ષેપ થાય છે, પ્રભુ સાથેના સંબંધો પણ બગડે છે. પહેલું યોહાન 4:8 લખેલું છે કે જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. પ્રભુ તો આપણને માફી આપવાનું સૂચવે છે. હમણાં જ આપણે વાંચ્યું ને, પિત્તર પ્રભુને કહે છે કે પ્રભુ મારો ભાઈ અપરાધ કરીને કેટલો વાર એને માફ કર્યા કરે, ભાઈ 7 વાર 7 વાર નહીં 70 ગણી વાર. પ્રભુ તો માફી આપવાનું જ હંમેશા કહે છે. હેબ્રી 10 લખેલું છે, પ્રભુ કહે છે કે બદલો લેવો એ મારું કામ છે, અને વાલાઓ જીવતા દેવના હાથમાં પડવું તે બહુ ભયંકર છે. બદલો જ્યારે પ્રભુ આપણી પાસેથી લે છે ત્યારે પ્રભુ તો બહુ ભયંકર છે. એ આપણને નિર્દોષ કોઈ પણ હિસાબે ગણના નથી. આપણે ખાસ કાળજી રાખવાની જરૂર છે. પ્રભુએ આપણને પ્રાર્થના શીખી છે. કેટલી સરસ પ્રાર્થના છે, આપણે બધા ભૂલીએ છીએ ને. અને એમાં લખવામાં આવ્યું છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. પટપટ્યું બોલી જઈએ છીએ આપણે, ને પોપટ બોલ્યો હોય એમ બોલી જઈએ છીએ. પણ ભાઈ બહેનો, શું ખરેખર આપણે આપણા ઋણીઓના અપરાધો માફ કર્યા છે? ખરેખર આપણે આપણા અપરાધ માફ કર્યા છે? એફએસી 4:32 બહુ સરસ કહે છે આપણને. શું કહે છે? એ કહે છે કે તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાવ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. માફી, દયાળુ, કરુણાળુ થાવ. વળી એફએસી 12:19 પ્રભુ કહે છે કે વેરવાળું એ મારું કામ છે, હું બદલું લઈશ, પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવાડ, અને જો તરસ્યો હોય તો તેને પાણી પાર, કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી તું હારી નહીં જા, પણ સારાથી તું ભૂંડાનો પરિચય કર. જે જનોની ખ્રિસ્ત વિરોધી ટોળાએ પ્રભુના સહ્ય દુઃખ આપ્યું, પરસ્વધીન કર્યા અને વધસ્તંભે ચડાયા, તેના માટે પ્રભુએ શું કહ્યું આપણે બધા જાણીએ છીએ. લૂક 23:34 પ્રભુએ તેઓને કહ્યું કે તેઓને પ્રભુ તું માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. આ એક પ્રભુનો બહુ મોટો આદેશ, આ એક પ્રભુનો બહુ મોટો નિયમ છે. આપણે તો આપણા અપરાધીઓને શું કરવું જોઈએ પ્રશ્ન, સારું ભાઈ તો માફી આપવી જોઈએ, પણ શું કરવું જોઈએ? પાયાની 3 વસ્તુઓ મને અહીંયા આગળ જોવા મળે છે. માથે 5:44, Romans 12:14. Romans 5:44, Romans 12:14. અને એમાં લખવામાં આવ્યું છે, ઈસુ કહે છે કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, અને જેઓ તમારી પૂંઠે પડે છે તેઓને સારું પ્રાર્થના કરો. બે વસ્તુ, પ્રેમ કરો, તેમના માટે પ્રાર્થના કરવી. અને રૂમીઓના પત્રમાં એ વાત લખવામાં આવી છે, Romans 12:14, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો, શાપ આપતા નહીં. તો 3 બાબતો પાયાની આપણે કરતા રહેવાની જરૂર છે. અને કઈ છે? તો આ બાબતો છે કે આપણે પ્રેમ રાખવો જોઈએ, નહીં એકબીજા પર પ્રેમ રાખવો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, એવું Romans 13:8 લખેલું છે. કેમ કે જે કોઈ બીજા પર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો. પ્રેમ, લવ, વેરી ઇમ્પોર્ટન્ટ. અને જો તમે યોહાની સુવાર્તા 13:34 કલમ વાંચો તો પ્રભુ ઈસુ પોતે કહે છે, તમે એકબીજા પર પ્રેમ રાખો, જેઓ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે એવો તમે બીજા ઉપર પ્રેમ રાખો. પ્રેમ આપણે જો દર્શાવે તો કદાપી બની શકે કે જેણે આપણો અપરાધ કર્યો છે, જેણે આપણું ભૂંડું કર્યું છે, જે આપણો વૈરી છે, તેને કદાપી એનું મગજ, એના મનમાં કંઈક ખ્યાલ આવે, એનું હૃદય પીગળે, પ્રેમ રાખવાની જરૂર છે. હવે આપણા વૈરીઓ માટે પ્રાર્થના કરવી જોઈએ, નહીં એ તો બહુ અગત્યનું. પ્રાર્થના એ બહુ સોલિડ ફાઉન્ડેશન છે, બહુ સોલિડ, બહુ મજબૂત વસ્તુ છે. જો આપણે ખરા હૃદયથી પ્રાર્થના કરીએ તો પ્રભુ આપણે પ્રાર્થના સાંભળે છે. આપણે શું પ્રાર્થના કરીએ છીએ? પ્રભુ એ માણસને, પ્રભુ તું સદબુદ્ધિ આપ, કે તે પ્રભુ તારી પાસે આવી અને ક્ષમા માગે એ માણસને સદબુદ્ધિ આપ કે હવે એ આવી પુંડાઈથી દૂર રહે એવી આપણે એના માટે પ્રાર્થના કરવી જોઈએ. અને ત્રીજી વાત, આપણે આપણા અપરાધીઓને આશીર્વાદ આપવો જોઈએ કે પ્રભુ તું તેનું ભલું કર, એવાઓને માટે કોઈ સારું કૃત્ય કરીને તેમના પ્રત્યે ભલમનસાઈ દર્શાવવી જોઈએ, તો તે સામે ચાલીને પોતાની ભૂલનો ઇકરાર કરીને સામેથી ક્ષમાની યાતના કરશે. પણ તેવા વખતે આપણે કોઈ પણ જાતનો ગુસ્સો કે ઈર્ષા કે ગર્વ રાખ્યા વિના તેને માફી આપીને તેવી વ્યક્તિનો સ્વીકાર કરવો જોઈએ. ભૂંડાઈનો બદલો ભલાઈથી આપજો. બીજું રાજા અને છઠ્ઠો અધ્યાય હું બહુ ટૂંકમાં કહી દઉં છું કે એલિશા પ્રબોધક તે બધી વાત આરામના રાજાની બધી વાત ઇસરાયેલના રાજાને કહી દેતો હતો કે છે આ કોણ છે એવો. ત્યારે ખબર પડે કે એલિશા છે, ત્યાં કહે છે પકડો અને બધા ઘણા બધા માણસો મોકલ્યા કે એને પકડવા માટે. અને કદાપી જો એ પકડાયો હોત રાજાની પાસે આવ્યો તો કદાપી એને શિક્ષા કરી હતો, કદાપી મારી બી નાખ્યો હોત. પણ એ તો પ્રબોધક હતો, પ્રભુ એની સાથે હતો ને. પ્રભુએ એને કહ્યું કે એ માણસો આંધળા થઈ જશે, બધા માણસો છે, બધા માણસો આવ્યા તેને મારવા માટે, મોટું સૈન્ય મોકલ્યું, એટલા બધા માણસો એને પકડવા આવેલા, બધા આંધળા કહી નાખ્યા. અને એ લેસાને દોડતો એ સમરૂનમાં લઈ ગયો, ઇસરાયેલની મુખ્ય રાજધાની જેના પ્રકાર ત્યાં આગળ એ બધાને લઈ ગયો. અને પછી પ્રભુએ એમને દેખા કરી દીધા, પેલા બધા લોકો ઓ બાપરે આ શું, આપણે ચારે બાજુ ઇસરાયેલી લોકો છે અને એમના હાથમાં આપણે પડ્યા, હવે આપણે કોઈ બચાવ જ થવાનો નથી. નહીં પણ પ્રભુ દ્વારા એલિશાને એવું વચન મળ્યું કે ના, તું એને કંઈ ના કરશો, તમે એને કંઈ ના કરશો, એ લોકો અરે એમને તો જમાડો કહેશ. અને પછી એમણે ખોરાક તૈયાર કર્યો અને એ ખોરાક તૈયાર કરીને એમને ખવડાવ્યો, બધા એ લોકોને સહી સલામત પાછા મોકલી આપ્યા. પુંડાઈ કરવા માટે આવેલા ભલાઈ કરી, અપકાર કરવા માટે આવેલા ઉપકારનો નમૂનો આપ્યો. અને એમ કહેવાય, એમ લખવામાં આવ્યું છે બાઇબલમાં, તે પછી એ આરામના ધાડા આરામના દુશ્મનો ત્યાં ઇસરાયેલ પર આવ્યા નહીં કે છે. તો આપણે આશીર્વાદ આપવો એટલે મોંથી આશીર્વાદ આપવો એમ નહીં, પણ એના માટે એવું કંઈક સારું કૃત્ય કરીએ કે જેથી તેના હૃદયનું પરિવર્તન થાય, જેથી તેને આપણા પ્રત્યે સદભાવ ઉત્પન્ન થાય. ઉડાવ દીકરો એક બહુ સારા ખાનદાન કુટુંબમાંથી આવતો તો એ આપણે જાણીએ છીએ, પણ તે ખોટા રસ્તે ચડી ગયો, શેતાનના રવાડે ચડી ગયો હતો. જ્યારે તે પસ્તાઈક હૃદયે પાછો ફર્યો તો તેના બાપે તેને કોઈ પ્રજાનો ઠપકો નથી આપ્યો, કોઈ પણ જાતની શિક્ષા નહીં કરી, કેમ નહીં પાછો કાઢી નહીં મૂક્યો. પણ એના બાપાએ શું કર્યું, ઉલટાનું તેણે દીકરાને માફી આપી દીધી, તેનો આવકાર ને ભવ્ય સત્કાર કર્યો. આપણે જોઈએ છે આવકાર કર્યો, એને એના ઘરમાં પૂર્ણ સ્થાપિત કર્યો અને મોટું મિજબાની આપી, આપણે જાણીએ છીએ સત્કાર કર્યો. આમ તો ઉડાવ દીકરાએ કેટલા બધા પૈસાનું એધાણ કરી નાખેલું ને, કેટલા બધા પૈસા બગાડી નાખેલા. અને વળી એનો બાપ તો એક બહુ પ્રતિષ્ઠિત આબરૂદાર માણસ હતો, એની પ્રતિષ્ઠાને કેટલો બધો ધોકો લાગે. જો ને એનો દીકરો તો આવો નીકળ્યો અને નાસી ગયો અને ભૂની જગ્યાએ મિત્રોની સાથે લહેર કરે છે, એમ પ્રતિષ્ઠાને ધોકો લાગ્યો. પરંતુ બાપ તે બધા માટે જરાય અફસોસ નથી કરતો, પણ તેની પાસે માફી અને પ્રેમના ઉદ્ગારો છે. આ મારો દીકરો ખોવાયો હતો તે મને પાછો મળશે, આ મારો દીકરો જે મરી ગયેલો તે જીવતો થયો છે. પ્રેમના ઉદ્ગારો, માફીની બાબત. વાલા ભાઈ બહેનો, માફી આપવી બહુ જરૂરી છે. હું બે નાના દાખલા, મોડું થાય છે એટલે બહુ વાત નહીં કરું, પણ બે ખાસ સાક્ષીના જ્વલંત ઉદાહરણ તમારી આગળ રજૂ કરું છું. એક ઉદાહરણ તો એ છે કે તમે ઉત્પત્તિના પુસ્તકમાં યુસફ સંબંધે જોવા મળશે. આપણે બધા જાણીએ છીએ કે યુસફને એના ભાઈઓએ ખાડામાં નાખી દીધો, વેચી દીધો ઇસ્માઈલીઓને, મિદ્યાનના વેપારીને 20 રૂપિયામાં. અને પછી એ તો મિસ્ર દેશમાં એને લઈ ગયા, કેટલી બધી કફોડી સ્થિતિ મૂકાઈ ગયો, નવો દેશ, પારકો દેશ, પાસે પૈસા નહીં, ભાષા જુદી, અજાણ્યો દેશ, શું કરવું, કેવી રીતે આગળ વધવું, અનેક મુશ્કેલીઓ હતી. અરે પેલા પાત્ર વાહક એને દગો દીધો, એને સાચું એને એનો જે સ્વપ્નનો અર્થ કહ્યો અને કે છાઉં તરી યાદ રાખીશ, પણ જ્યારે એને ખરેખર જીવતદાન રાજાએ આપ્યું ત્યારે એને ભૂલી ગયો. અને આપણે જાણીએ છીએ કે પોટીફારની પત્નીની સાથે ચારિત્ર્ય સંબંધમાં પણ કેટલો બધો એને જબરજસ્ત ફટકો પડ્યો, કેટલો બધો જબરજસ્ત આંચકો એને આપવામાં આવ્યો નહીં. પણ એ પ્રભુમાં સ્થિર હતો, પ્રભુમાં વિશ્વાસ હતો, પ્રભુ પર પ્રેમ રાખતો. એમાં તો એમ લખવા માંડ્યું છે કે ભાગ્ય હતો, દેવ તેની સંગાથે હતો. દેવ તેની સંગાથે ક્યારે હોય? આપણે દેવની સાથે હોય ત્યારે જ ને, બરાબર છે? એટલે પ્રભુની સાથે હતો, પ્રભુ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ હતો. અને એને કેટલી બધી મોટી ઉન્નતિ એની થાય છે નહીં. એક સમય એવો આવે છે કે એને ફારુન રાજા પોતાના રાજ્યમાંથી સૌથી મોટો ઉપરી અધિકારી બનાવે છે. અને પછી આપણે પેલી દુકાળની વાતે જાણે છે ને, સુકાણે જ્યારે 5 વર્ષો આવ્યા ત્યારે એણે પુષ્કળ અનાજનો સંગ્રહ કરી દીધો નહીં, પોતાની બુદ્ધિથી, પ્રભુની કૃપાથી, પ્રભુના માર્ગદર્શન નીચે. અને પછી જ્યારે દુકાળના વર્ષો આવ્યા, તો મિસર દેશમાં દુકાળ નહોતો, એ ભયંકર દુકાળ લગભગ ચારે બાજુએ હતો. અને એના પેલા બધા ભાઈઓ અનાજ લેવા માટે આવે છે, ત્યારે એ પોતાને ઓળખી બતાવે છે. જો ઉત્પત્તિ 45:15 એમ લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ 45:15, અને તેણે તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તે તેઓને ભેટીને રડ્યો, ભૂલી ગયો. પછી અહીં આગળ લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ 45:4, હું તમારો ભાઈ યુસફ, ઓળખી બતાવે છે, જેને તમે મિસરમાં વેચી દીધો હતો, હવે તમે મને વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ અને તમારા મનમાં બળાપો ન કરો, કેમ કે જાન બચાવને દેવે તમારી આગળ મને મોકલ્યો. અને ઉત્પત્તિ 50:20 કેટલું સસવા કેસ, તમે તો મારું ભૂંડું કરવાને ચાહ્યું હતું, પણ દેવે તેમાં ભલું કરવાનું ધાર્યું, કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકોને જાન બચાવે. એના માટે ભૂંડું કર્યું, પણ એ કેટલું બધું ભલું કામ કર્યું નહીં. બધા એ દેશના લોકો ત્યાં આગળ અનાજ લેવા આવે, બહુ કિફાયત ભાવે, લગભગ મફતના જેવું અનાજ આપ્યું, કેટલા બધા લોકોના જાન બચી ગયા. પ્રભુએ અદ્ભુત યોજના એના માટે સ્થાપિત કરી રાખી હતી, એ યોજના ત્યાં આગળ પૂર્ણ થઈ. અને પછી એમ લખવામાં આવ્યું છે, ઉત્પત્તિનો 47:11 જો, એણે શું કર્યું, એના બાપને એટલે યાકૂબને અને બધા ભાઈને એમનું બધું જે કંઈ બધાને સારામાં સારી જગ્યા, ધ બેસ્ટ પ્લેસ ઇન ઇજિપ્ત, મિસરમાં જે સારામાં સારી જગ્યા રામસેસ નામની હતી, જે જગ્યાએ બધાને લાવ્યો, એમને ત્યાં સ્થિર કર્યા, એમની અવારનવાર મુલાકાત લેતો હતો. અને એ રીતે એણે બર્મન સાહેબ હતા, એ બધું જ ભૂલી ગયો. એના ભાઈએ કેટલા બધા અપરાધ એના પ્રત્યે કર્યા, બધું જ ભૂલી ગયો, અને એણે માફી આપી. આ કેટલું સરસ ઉદાહરણ આપણા જીવનને માટે યોગ્ય બાઇબલમાં લખવામાં આવ્યું છે. અને એ બીજું ઉદાહરણ તમારે આગળ કહેવા માગું છું, અને એ વાત છે યાકૂબ અને એસાવની ને. એ પણ વાત આપણે જાણીએ છીએ કે યાકૂબે છેતરપિંડી કરી ને, અને એસાવનો ત્યાં કે જીસપણું લઈ લીધો અને આશીર્વાદ પણ લઈ લીધો, એ બધું આપણે જાણીએ છીએ ને. અને એક કલમ એવી લખવામાં આવી છે, ઉત્પત્તિ 27:41, ઉત્પત્તિ 27:41, એસાવ કહે છે, હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ, લાખ સૂતો તો જે દિવસે મળ્યો નહીં તે દિવસે એને હું ખાતમું બોલાવી દઈશ. પણ એની માં, યાકૂબની માં રાહેલ એને ચાહતી હતી નહીં, તો એણે એના ભાઈને ત્યાં, લાબાને ત્યાં દૂર એને મોકલી દીધો, અને એને પ્રભુએ આશીર્વાદ આપ્યો. બાકી આશીર્વાદિત થયેલો જ, બધો આશીર્વાદ તેનો મળેલો, પુષ્કળ ઢોર ઢાંક અને દાસ ને દાસ્ય બધું એણે એના ભાઈને સંભાળ્યો. એ સાવને શું કર્યું, એણે માણસો મોકલ્યા એની પાસે અને એમ કહ્યું કે મારી પાસે તો આટલું બધું છે અને જ્યાં કે તારી કૃપા પામું એટલા માટે મેં આ માણસોને મોકલ્યા છે, ખેપિયાઓ મોકલ્યા છે. અને પછી તો રાહ જોતો તો પેલા માણસો તો પાછા આવ્યા, અને પાછા આવીને શું કહે છે કે અમે એસાવને મળી આવ્યા અને તે તને સામેથી મળવા આવે છે 400 માણસો લઈને. હવે એને બીક તો હોય નહીં, કદાચ આ ચેતન મારી નાખે તો અલે ભાઈ બહેનો આની જોડે બહુ રિલેટેડ નહીં, પણ પોઈન્ટ જાણો છો, 400 માણસ છે ને એ રક્ષણાત્મક બાબત છે. જો બરાબર જોઈ લેજો ઝડપથી, 1 સમુએલ 22:2, 1 સમુએલ 25:3, 1 સમુએલ 30:10, ફરી બોલું છું, 1 સમુએલ 22:2, 25:13, 30:10, બસ એમ 400 માણસની વાત આવી છે. અહીં રક્ષણની જરૂર હતી, કદાચ એને દગો દેતો જાય છે અને શું થાય છે, એ તો જુએ છે મોટું લંગર આવતું જોઈએ ને, અને બી જાય છે અને એ વેલો આગળ જાય છે અને 7 વાર જમીન સુધી નમીને એને દંડવત પ્રણામ કરે છે. અને જે પ્રણામ કરે છે એટલે પ્રભુ એના મનમાં પ્રેરણા કરે છે, પ્રભુ એના હૃદયનું બદલાણ કરે છે કે એસાવ જે એને મારી નાખવાનો જ હતો, કારણ કે એણે કેટલું મોટું પાપ કર્યું કહેવાય, કોણ યાકોબે કેટલું મોટું, એણે આખો આશીર્વાદ લઈ લીધો, એને બાપ તો એને બહુ ચાહતો હતો, એને આશીર્વાદ આપવા માગતો હતો, એણે કેટલી મોટી ભૂંડાઈ કરી, કેટલો મોટો ગુનો કર્યો, કેટલો મોટો અપરાધ કર્યો, પણ એનું હૃદય પીગળી જાય છે. અને પછી શું થાય છે ત્યાં આગળ આપણે જોયું કે ઉત્પત્તિ 32:11 એમ લખવામાં આવ્યું છે કે મને મારા ભાઈના હાથથી કે એસાવના હાથથી બચાવજે, કેમ કે હું તેનાથી બીવ છું, રખેલી તે આવીને મને તથા મારા દીકરાઓને તેની માઓ સુધા મારી નાખે. અને પછી અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે કે ઉત્પત્તિ 33:10 એવું લખવામાં આવ્યું છે, કેમ કે જાણે કે દેવનું મું જોયું હોય તે મેં તારું મું જોયું છે અને તું મારા પર પ્રસન્ન, રાખ્યું કે મારો ભાઈ તો મારા પર પ્રસન્ન થયો છે. ઉત્પત્તિ 33:3-4 બહુ અગત્યની બાબત કલમ છે. ને તેના ભાઈની પાસે આવે ત્યાં સુધી તેને 7 વાર જમીન સુધી નમીને તેને દલમળ પ્રણામ કર્યા અને એસાવ તેને મળવાને દોડ્યો ને તેને ભેટ્યો અને તેને કોટે વળગીને તેને ચૂમ્યો અને તેઓ રડ્યા. બધું ભૂલી ગયો, ફોરગેટ એવરી થિંગ, મિત્ર બની ગયા, સાચા અપરાધ માફ કરી દીધો. એટલે સુધી કે જ્યારે આ બધી ભેટ સોગાદ યાકુબ એના ભાઈ એસાવને આપતો હતો, ત્યારે એણે શું કહ્યું, ના ના ભાઈ તું રહેવા દે, મારી પાસે બધું જ છે, મને પણ ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, પણ એ બહુ આગ્રહ કર્યો કે હું તને તારામાં દેવનું મોં જોઉં છું, તું દયાળુ માળાળુ બની ગયો, તું મારા પર પ્રસન્ન થયો છું, મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું. ત્યારે એ ભેટ અને સોગાદ લે છે, પણ એ બંનેમાં ભાઈપણાનું બંધન થઈ જાય છે. 35મી કલમ 35મી અધ્યાયની છેલ્લી કલમમાં એ વાત લખવામાં આવી છે કે જ્યારે એમનો બાપ એટલે ઈસાક બરાબર 180 વર્ષના ફકીર મૃત્યુ પામે, ત્યારે બંને ભાઈઓએ ભેગા મળીને એને દફનાવ્યો, ગાઢ પ્રેમમાં બંધાઈ ગયા. દફન ક્રિયા બહુ સારી રીતે બંને ભાઈઓ એકબીજા પરના પુષ્કળ પ્રેમનું દર્શન કરાવીને કરી. કેટલી અજબની માફી! એસા ખૂબ ક્રોધી હતો એ આપણે જાણીએ છીએ અને શક્તિશાળી હતો, કારણ કે જંગલમાં રખડનારો હતો, શિકારી હતો, અને યાકુબ તો ઘરમાં રહેનારો હતો, કોમળ કાયમ કહે તો ચાલે, ધાર્યું હોય તો એસા એને મારી શકે, પણ ના, એ પ્રભુની યોજના હતી. અને પ્રભુ બંને ભાઈઓ ને એકબીજાની નજીક લાવે છે, માફી બક્ષે છે. વાલા ભાઈ બહેનો, પ્રભુએ વધસ્તંભ પર બલિદાન આપીને સમસ્ત દુનિયાને માફીનો બેસ્ટ એક્ઝામ્પલ પૂરો પાડ્યું છે, આપણે બધાએ જાણીએ છીએ. પણ પ્રભુ ઈસુનું એ બલિદાન એળે ન જાય, નિરર્થક ન જાય, એ માટે મારે અને તમારે પ્રભુએ એના ચીંધેલા એ માફીના રસ્તે આગળ ચાલવાનું છે. જો આપણે તેમ કરીશું તો જ સાચો આનંદ, સાચી શાંતિ અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીશું. વાલા ભાઈ બહેનો, માફી આપવી બહુ અઘરી છે, ઇટ ઇઝ વેરી હાર્ડ. માણસનો સ્વભાવ એવો છે નહીં, ઈર્ષ્યા શેતાનને બહુ મજા આવી જાય છે. જ્યારે માણસમાં બે બાબતો કાર્યરત બને છે ને, કઈ? ઈર્ષ્યા જ્યારે માણસના આમાં કાર્યરત બને છે, અને સાથે સાથે આવો સ્વભાવ અભિમાની અહમ, શેતાનો બહુ મજા આવે, ફાયો, આજે મારી ચીજ છે ને, એને હાર છે ને, ઉત્સાહ છે ને, અપરાધ વધી જાય છે, ભૂંડાઈ વધી જાય છે. પણ આપણે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ આપણને માફી આપતા શીખવ્યું છે, અને આપણે આપણા રોજબરોજના જીવનમાં માફી આપવાની જરૂર છે. પ્રભુએ કૃપા આપણા ઉપર કરે. આમે છેલ્લું ગીત ગાઈશું, 553, ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા. ત્યાર પછી તે આપણે પ્રભુની શીખેલી પ્રાર્થના ઊભા થઈને સાથે સાથે કરીશું. ગીત નંબર 553. ઓ આકાશ મના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસની અમારી રોટલે આજ અમને આપો, જેમ અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અમને પરીક્ષામાં ન લાવો પણ ગુંડાથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે.